फाला भक्तो, आ नवा वर्षना नवला दिवस में आपणे सौए साथे मळी अने भगवान ने राजी करवानो, भगवान में वृत्ति राखवानो प्रयास करवानो छे। आ पंचदिनात्मक गुणातीत सत्संग शिबिरनो आजथी शुभ आरंभ थयो। સવારનું પહેલું છત્ર, સરસ મજાનું ધ્યાન સાંભળ્યું, યોગામાં પ્રાણાયામ કર્યા, અનુષ્ઠાન કર્યું, ગોષ્ઠીમાં તમને બધાને બહુ મજા આવી, 15 મિનિટ વધારી દીધી, કાલથી ન વધારતો બરાબર ને, પાછા આવે કે હવા દૌધી આકો, એમાં મોકળમાં મજા બહુ બધાને, હું આવા અનેક કાર્યક્રમો પહેલાં છત્રમાં યોજાયા, હવે આજની કથા આપણે સાંભળવાની છે। તો વાલા ભક્તો, આ મંદિરના દિવ્ય પટાંગણમાં, આ દિવ્ય સભામાં બિરાજતા એવા આપણા સર્વના ઈષ્ટદેવ, પ્રાણ પ્યારા એવા રાજાધિરાજ મહારાજ તથા પૂજ્યપાદ સ્વામી, પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, પૂજ્ય હરિનારાયણ સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, પૂજ્ય પાર્ષદ રમેશ ભગત, અધિક પાર્ષદો, વાલા ગુણાતીત સત્સંગ શિબિરના બધા સભ્યો, આજનો પવિત્ર દિવસ કે આજથી આપણે 5 દાડા ભગવાનને રાજી કરવા છે, ભગવાનમાં મન રાખવું છે। તમે અહીંયા શિબિરમાં આવ્યા છો એટલે ભગવાનમાં મન રાખવા માટે જ આવ્યા છો એવું સમજીને બેસજો બધા। બીજું ત્રીજું જોવા કે આડાવલી નજર કરવા આપણે અહીંયા આવ્યા નથી, માટે એક નક્કી આપણો લક્ષ્ય હોય કે મારે 5 દાડા ભગવાન સિવાય કાંઈ સંભાળવું જ નથી, તો જ તમે ભગવાનને સંભાળી શકશો। નહીંતર તો એમ છે કે ભાઈ જઈએ, હવે સંતો કહે છે એટલે શિબિરમાં લાજે શરમે, પણ એમ નહીં, ભગવાન સંભાળવા એ જ આપણો ધ્યેય છે, ભગવાન ન ભૂલવા એ જ આ શિબિરનો હેતુ છે। એટલા મોટા માંડવા નાખીને આ બધો ખર્ચો કરીને આપણે ભગવાન ન સંભાળી અને ખાલી ખાઈ પીને તડાકા કરી તો એનો કોઈ અર્થ નથી બરાબર। માટે સૌ ભગવાન સંભાળજો, જેટલા સાંભળે એટલો પ્રયત્ન કરજો, મને અખંડ જ સાંભળતા પણ હું એ તમારી સાથે સાથે પ્રયત્ન કરીશ, અને તમે બધા એવા આશીર્વાદ આપજો કે ભગવાન વધારે ને વધારે સાંભળે, કે જાજાના આશીર્વાદ મળી જાય ને તો ભગવાન પાસે સાંભળવા મળે, ન સાંભળતા હોય ભગવાન સંભાળવામાં આશીર્વાદ બહુ કામ કરે છે, મોટા પુરુષની કૃપા કામ કરે છે। જાજા ભક્તોના આશીર્વાદ મળી જાય તો એ ભગવાન મળે સાંભળવા, હો હા। માટે આપણી શિબિરનો લક્ષ્ય એ છે ભગવાન સંભાળવા, અને તમને કથા સંભળાવવાની છે હરિચરિત્રામૃત સાગરમાંથી બોલ્યા શ્રીહરિ ગ્રંથની। આપણા આધારાનંદ સ્વામીએ બહુ સરસ ગ્રંથ લખ્યો છે, 98,000 શ્લોકનો ગ્રંથ છે, કેટલો 98,000, જેની ચોપાઈ દોહાન છંદ છે, એવો મોટો ગ્રંથ પત્રાત્મક હતો ત્યારે આમ 6 ફૂટની ઊંચાઈ હતી, અત્યારે પ્રેસ આવી ગયા ને એટલે નાના નાના પુસ્તક 10 ભાગમાં એનું સંકલન ગુજરાતીમાં થાય છે, 10 આલ્બમ એવા બહાર પડશે, બોલો એક આલ્બમ વાંચો તો 100 મહિના નીકળી જાય, એવા 10 આલ્બમ બહાર પડવાના છે હરિચરિત્રામૃત સાગરના। એ આધારાનંદ સ્વામીએ એટલા બધા ભગવાનના ગામડે ગામડાના ચરિત્રો લખ્યા છે, ભાઈઓ ભાઈઓના બધાના નામ લખ્યા છે, તો આપણને તો આશ્ચર્ય થઈ જાય કે આ સાધુએ કેટલી મહેનત કરી છે આપણા કલ્યાણ માટે, ભાવિ જીવાત્માના કલ્યાણ માટે આ સંતે કેટલો દાખલો કર્યો છે। એ વખતમાં તો આવા કોઈ સાધન નહોતા, કોઈ એવી સામગ્રી નહોતી, છતાંય જે જે ગામમાં ભગવાન ગયેલા છે, જ્યાં જ્યાં મહારાજે વાતો કરી છે, એ અક્ષરે સહ લખી છે. તો એવો પવિત્ર ગ્રંથ આધારાન સ્વામીનો, જે હરિચરિત્રામૃત સાગર, સાગરની ઉપમા જેને આપી શકાય એવો ગ્રંથ, એમાંય પણ જેટલું શ્રીજી મહારાજ બોલેલા છે એવો ગ્રંથ એક બહાર પડ્યો છે. એનું નામ આપ્યું છે બોલ્યા શ્રી હરિ. ભગવાન જ બોલ્યા હોય એ જ બધી વાતો છે, આપણે બીજી વાતો કરવી જ નથી. ભગવાન બોલ્યા એ જ કરવી છે, એ જ સાંભળવી છે. શું કહેવું તમારું, એમાં મજા ને? ભગવાન બોલ્યા હોય એમાં બહુ મજા આવે, વચનાર્થમાં જો બહુ મજા આવે, કારણ કે ભગવાન બોલ્યા છે. બીજી ત્રીજી કવિની વાણી હોય, ભગવાનનો સંબંધ ન હોય તો એ આપણને ફાવે નહીં, આપણને એમાં રસે નહીં. બીજી કથા તો સ્વામી કે બહુ છે, પણ આ જેવી એક કે નહીં. કારણ, પ્રગટ ભગવાનનો સંબંધ. હે, બીજી શાસ્ત્રોમાં, મહાભારતમાં, બીજા ત્રીજા પુરાણોમાં બહુ આખ્યાનો, બહુ કથાઓ છે, પણ એ બધી આપણી કામની નથી. પ્રગટ ભગવાનનો સંબંધ, પ્રગટ ભગવાનનો યોગ, એના લીલા ચરિત્રો, એ પ્રગટ ભગવાનના સંત ભક્તોના આખ્યાનો, એ મહારાજનો આપેલો ઉપદેશ, એ એમની વાણી, એ એમનો વિવેક, એ જે આપણા માટે બધું પીરસ્યું છે, એ સાંભળતા સાંભળતા આપણા કાન તૃપ્ત ન થાય તો એ ભક્તિ કહેવાય. શું? પૃથુરાજાએ ભગવાન પાસે કથા સાંભળવા માટે 10,000 કાન માંગ્યા. કેટલા? 10,000 કાન માંગ્યા. આપણે બેસે તો પીડ્યા રહીશ, બોલો, કાં ઊંઘી ગયા હોય ને કાં બીજે વહી ગયા હોય. માટે તમને નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને, કે કથામાં બેહો, ધૂન ભજનમાં બેહો, એટલે ભગવાન સંભાળજો, તો આનંદ બહુ આવશે. મહારાજ કહે છે, જો સાંભળો, સંત હરિજનમાં જેને ભાવ હોય તેને સેવાનો ઉત્સાહ રહે છે. આપણા જીવનમાં જેટલો સેવાનો ઉત્સાહ રહે એટલો આપણને સંત અને હરિજનમાં ભાવ છે. જો આપણને સેવામાં ભાવ ન રહેતો હોય અને વેઠ લાગતી હોય, કરવું પડતું હોય, તો માનું કે આપણે હજી ભગવાનમાં, સાધુમાં, હરિભક્તમાં એટલો ભાવ નથી, આપણને એટલી પ્રીતિ નથી, એટલો મહિમા નથી. અને સત્સંગની સેવા છે એ જ મોક્ષ પથ છે. સાંભળો મહારાજની વાણી, સત્સંગની સેવા છે તે જ મોક્ષ પથ છે. મોક્ષ બીજો કોઈ નહીં માનતા, આ જ મોક્ષ. સત્સંગની સેવા કરો નિષ્કામ ભાવથી, એ જ આપણા માટે મોક્ષ છે. ઘણા મોક્ષ ગોતવા બહાર ગામ જાય છે, તીર્થોમાં જાય છે, અણવાળે પગે ફરે છે, જપ તપ તીર્થ કરે છે, પણ સત્સંગની સેવા જો નિષ્કામ ભાવે આપણે કરી તો એ મોક્ષ પદ છે. સત્સંગમાં સેવા કરે છે તેને ધામમાં જ દેખીએ છીએ. જો વિચાર કરો, મહારાજ કે આ સત્સંગમાં જે સેવા કરે છે એને અમે ધામમાં બેઠા દેખીએ છીએ. એ ગામમાં નથી, એ ધામમાં છે. બોલો, સત્સંગની શું સેવા કરશો તમે? કયો એક ભાઈ મને કહેતા કે કાંઈ સેવા એ જ કહેજો. મેં કીધું ઘણી સે આવજો, કે પાડવાનું હોય તે કહેજો. મેં કીધું હમણાં પાડવાનું નથી, કે હમણાં જ બધું સણવાનું છે. એ કે આપણે પાડવાની સેવા બહુ ફાવે. સત્સંગમાં આવીને તમે શું સેવા કરશો? કયો કે લાડવા ખાઈને કરશો? નહીં, એ એક સેવા જ છે ને. એટલું બધું રાંધ્યું હોય 500 માણાનું, આપણે પછી પીડ્યું રહેવા દઈએ તો એ સેવા થાય. એટલે ખૂટવાડવાની વ્યવસ્થા કરવી એક આપણી સેવા જ છે. હું હા, પણ સત્સંગમાં જે નિષ્કામ ભાવથી મહારાજ અને સંતને રાજી કરવા માટે તમે હાવરણો લઈને વાળતા હો કે પછી પોતા મારતા હો કે વાસણ સફાઈ કરતા હો કે મંદિર બાંધતા હો કે મંદિરની કોઈ પણ ક્રિયા કરતા હો તો એ મોક્ષપદ છે. મોક્ષપદ એને મળી ગયેલું જ છે, એને મરીને ધામમાં જવું નથી, ધામમાં જ બેઠો છે. ભાવ આપણો કેવો છે એની સામે મોક્ષ મળશે. નિષ્કામ ભાવથી જો તમે કરતા હોવ, કેવળ ભગવાનને સંતને રાજી કરવા માટે, નહીં માનથી, નહીં કોઈ આશાથી, નહીં પ્રતિષ્ઠાથી, નહીં ઉપસવાથી, કેવળ જો ભગવાનને રાજી કરવા માટે તમે ગમે તે સેવા કરતા હોવ તો એ મોક્ષ પદ છે. ભાવ આપણો કયો છે એ ઉપર આપણને મોક્ષ મળે છે. માટે વાલા ભક્તો, મહારાજ કહે છે કે એને સત્સંગમાં જે સેવા કરે છે એને મેં ધામમાં બેઠા દેખીએ છીએ. ધામમાં રહીને જ અમે બધાને પીરસીએ છીએ, તે તમને દેખ્યામાં આવતું નથી. તેથી અમને પીરસવાની વારે વારે શ્રદ્ધા જાગે છે. તમે બધા સંતો વર્ણી અને પાર્ષદો સેવા કરો છો, તેથી તમારા ધન્ય ભાગ્ય છે. બૈરા છોકરાએ હવ સેવા કરે, એ આખી દુનિયાનો નિયમ છે, ફરજ કે રાત્રિ દિવસ આખી જિંદગી એની વાંહે ગણી નાખે, બોલો. પણ ભગવાન કે સંતને અર્થે થોડી પણ સેવા થઈ જાય ને તો મોક્ષ પદ મળી જાય. વિચાર તો કરો, બૈરા છોકરાની આખી જિંદગી સેવા કરો, અંતે શું મળે? જમપુરી મળે. શું મળે? પણ ભગવાન કે ભગવાનના સંતની, હરિભગતની થોડીક એવી સેવા થઈ જાય તો એ મોક્ષનું પદ મળી જાય. વિચાર કરો, પ્રગટના સાધુને ઓલા એક ખેડૂએ બે રોટલા જમાડ્યા હતા. શું કર્યું હતું? એ રત્ના ભગતનો ભાણો હતો, તે ખેતર હાથી હાંકતો હતો. સાધુ જયસિડ્યા, બપોરનો સમય હતો. સંતોએ પૂછ્યું કે તારા મામા ક્યાં છે? તો કે તો બહાર ગામ ગયા છે. તો કે શું કામ હતું? તો કે ઘેર હોત તો ઘેર જાત ને ઠાકોર જમાડત. આ છોકરો ભાવિક, એટલે હાથી હાંકવા ગયો ને ત્યારે બે રોટલા બાંધીને લાવ્યો હતો. સંતોને કે હું રોટલા લાવ્યો છું, તમારે જમવાય તો આપી દઉં. તો કે તું શું કરીશ? તો કે હું તો હવે સાંજે જમી લઈશ. તમારી જેવા સાધુ મળે ને એને જમાડીએ તો ફળ થાય ને. એટલે જમાડી દીધા બે રોટલા, બોલો. અને કહેવાય છે કે એનો જ્યારે અંધકાળ આવ્યો ત્યારે દેવતા જ મોટો દેવતા બનાવ્યો ભગવાને. પૂન કેટલું પ્રગટના સાધુને ખાલી બે રોટલા જમાડ્યા. અને મોટું વિમાન લઈને આકાશમાં ફરે છે, વૈભવો બધા ભોગવે છે, આનંદ કરે છે. એક દિવસ ઉપરથી વિમાન જતું જોયું બીજું, ત્યારે પૂછ્યું કે આ વિમાન ક્યાં જાય છે? તો કે આ તો ભગવાન ભજે એના માટે ભગવાન વિમાન લઈને તેડવા જાય, તો અક્ષરધામમાં જાય છે. તો કે આનાથી આના કરતાંય કંઈ વધારે સુખ ખરું? તો કે આ સુખ તો હવે તમારું પૂન ખૂટે એટલે પછી વિમાન ઊભું રહી જાય. આપણે ગાડીમાં પેટ્રોલ ખૂટે ને ઊભું રહી જાય ને, એમ ત્યાં પૂન ખૂટે એટલે વિમાન ઊભા રહી જાય સ્વર્ગની અંદર. તો કે એને પામવું હોય તો શું કરવાનું? તો કે એને પામવું હોય તો તારા મામા સાધુ છે ધોલેરામાં, ત્યાં જા, એની પાસે વર્તમાન ધારીને કંઠી બાંધ, સત્સંગી થાન, ભજન કર, પછી તને એ ધામ મળે. ત્યારે આ દેવ થયેલો એ છોકરો વિમાન લઈને રાત્રે આવે ને રત્નામામાં, એ રત્નામામાં હાથ કરે પૂર્વાશ્રમનું નામ લઈને. આનું નામ તો સાધુ છે એટલે બદલી ગયું હોય ને, હા, વિજ્ઞાનાનંદ પાડ્યું હતું નામ એમ. એટલે એ કોઈ જવાબ ન દે. સ્વામી ગોપાળાનંદ સ્વામી એકવાર આવ્યા, ફરતા ફરતા ધોલેરાને વાત કરી કે રોજે રાત્રે આવીને કોઈક હાથ કરે છે, મારા પૂર્વાશ્રમનું નામ લઈને બોલાવે છે, તો કોણ હશે? સ્વામીએ જોયું અંતર્દૃષ્ટિથી, એ તો ઓલા પૂર્વાશ્રમનો તમારો ભાણો છે. દેવ જ છો હશે. પ્રગટના સાધુને બે રોટલા જમાડ્યા ને એટલે તો કે હવે આવે ને તો કંઠી બાંધીજો. કંઠી બાંધીને હરિભગત કિરણ સ્વામિનારાયણ મંત્ર આપ્યો, પછી એની આયુષ હતી ત્યાં સુધી ત્યાં રહ્યો ને ભજન કર્યું ને મુક્તિ પામ્યો. કહેવાનું કે ખાલી થોડી સેવા કરે પ્રગટ ભગવાન કે પ્રગટ ભગવાનના સંતની તો એ મોક્ષપદ મળી જાય છે. આખી જિંદગી તમે આ સંબંધીની સેવા કરો તો શું મળે ભાઈ? કાંઈ મળે તો એ પછી. એટલે કહેતા મોટા સંતો, પેટનું કરવું, વેઠનું કરવું ને ઠેઠનું કરવું. આ રળવા જાઓ એ પેટ માટે છે, અને બૈરા છોકરા માટે કરો વેઠ છે, અને ભજન ભક્તિ કરો એ ઠેઠનું છે. ઘણા તો પેટ ને વેઠ બે જ કરે, ઠેઠનું કરતા નથી. તમે બધા ડાયા છો એટલે ઠેઠનું કરવા એ પોગી ગયા છો. બોલો, નકર આજ કોને ટાઈમ છે ભાઈ? સવારના પોરમાં 6 વાગ્યામાં આવીને શિબિરમાં પલાઠી વાળીને બેસી જવું અને ભજન કરવું એ તો વિરલા માણસનું કામ છે, બધાનું કામ થોડું છે. માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. મહારાજ કહે છે આ સંતો વર્ણીને પાર્ષદ તમે સેવા કરો છો ને એટલે તમને બહુ મોટા ધનભાગ્યવાળા સમજીએ છીએ. મહારાજ કહે અમે તમને ધામમાં રહીને જ પીરસીએ છીએ પણ તમને દેખ્યામાં આવતું નથી. આપણી દ્રષ્ટિ હજી નિરાવરણ થઈ નથી એટલે આપણને દેખ્યામાં આવતું નથી. મહારાજ તો કહે અમે અક્ષરધામમાં બેઠા થકા જ બધું કરીએ છીએ. મધ્યના 13માં શું કીધું મહારાજ? કે આ ગઢડું શહેર, આ ઓસરી, આ સભા, આ દાદાનો દરબાર અમને કાંઈ દેખાતું નથી. અમે અક્ષરધામમાં બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ બધા ત્યાં બેઠા છો પણ તમને એ વાત હજી જાણવામાં આવતી નથી, કારણ કે હજી મનુષ્યભાવ રહી છે. વિચાર કરો, પ્રગટ ભગવાનને મળેલા હતા છતાંય હજી ભાવના નહોતી ફરી. અક્ષરધામનું સ્વરૂપ ને આ બે સ્વરૂપ, પૃથ્વી ઉપર પ્રગટ થયેલું સ્વરૂપ હજી એક નહોતું મનાતું. ત્યારે મહારાજને કહેવું પડ્યું, એટલું તો જરૂર સમજજો કે આ મહારાજ છે એ તેજમાં જે દેખાય છે આ મહારાજ છે. છતાં એટલું ન સમજાય તો એટલું જરૂર સમજજો કે તેજમાં જે મૂર્તિ રહી છે એને આ મહારાજ દેખે છે. તો એ મહારાજ કે તમારું પરમ કલ્યાણ થાય છે. ભગવાન ભેગા રહેવાથી ભગવાન ઓળખાતા નથી, સાધુ ભેગા રહેવાથી ઓળખાય છે. સાધુ છે ને ભગવાનનો નિશ્ચય કરાવે છે. મુક્તાનંદ સ્વામી પણ મહારાજ મોકલતા, કોઈ હરિભગત આવે ને દર્શન કરવા ઘડીક બેસે તો મહારાજ એમ કહેતા જાઓ મુક્તાનંદ સ્વામી પાસે. પછી મુક્તાનંદ સ્વામી મહારાજનો મહિમા કહી, ભગવાનના માનુષ ચરિત્ર અને દિવ્ય ચરિત્ર કહી અને મહારાજનો યથાર્થ નિશ્ચય કરાવતા. એટલે આપણા સંપ્રદાયની અંદર સેવાનું મહારાજે બહુ મહત્વ આપ્યું છે. અને વચનાત્મા પણ મહારાજે એવું કીધું, ગમે એવી વાસના હોય પણ ઉકા ખાચરની જેમ જેને સેવા કર્યાનું વ્યસન પડી ગયું સંતની તો એની તમામ મલિન વાસના નાશ થઈ જાય છે. વિચાર કરો, ઉકા ખાચરને સંતની સેવા કરવાનું વ્યસન પડી ગયું હતું, એને વિના ચાલે જ નહીં. બોલો, બે માણા વહેલા જાગીને ઘેલા સુધી સવારમાં રસ્તો વાળી નાખતા, સંતો ના વાજે કાંકરા ન વાગે પણ. કોઈ સંતો બીમાર હોય એના માટલા ભીરા હોય, મળમૂત્ર ના એ માથે ઉપાડીને ઘેલાની ઓલી બાજુ નાખ્યા આવે. એકવાર દાદાના દરબારમાં મહારાજને દાંતણ કરવાનો ઓટો હતો, ત્યાં કૂતરું આવીને બેહીને બગાડી ગયું હતું. હવે જોઈ જાય કે માળું કૂતરું ખરું, મહારાજના દાંતણ કરવાનો ઓટો હતો એ બગાડ્યો પણ કોઈ સાફ ન કરે. મહારાજ પહેલી બાજુ સભા કરીને બેઠેલા, આ ભગત આવ્યા ઉકા ખાચર, ખંભે ધોચ્યું છે, પલાળેલું નાયન આવે જ ઘેલામાં, એક બાજુ મૂકી જોયું એટલે તરત સાફ કરી નાખ્યું, લીપી નાખ્યું, પાછા નાહી આવ્યા ઘેલે. પછી સભામાં આવ્યા, મહારાજ કહે હવે ઘરના ધણી આવ્યા હું, બીજા બધા તો મહેમાન જેવા, દાડિયા જેવા, હાથી જેવા, એને કાંઈ ચિંતા હોય? મહેમાન આવે ને શું કરવાનું હોય ભાઈ? ખાટલે પાટલે ને પાટલે ખાટલે. તો એ પાછા એમ કે આજ બહુ મને થાક લાગ્યો. તને હેનો થાક લાગ્યો? તારા દેહ દેહાભિમાનનો તને થાક લાગ્યો છે. પણ ભગવાનના એ ભગત ઉકા ખાચર કેવી એણે સેવા કરી અને ભગવાનનો રાજીપો મેળવ્યો અને એની અંતરની મલિન વાસના ટળી ગઈ. ભવબ્રહ્માને આવી સેવા મળતી નથી. મહારાજ કહે છે ભવ એટલે શંકર બ્રહ્મા, એને આ સેવા મળતી નથી. કારણ કે એની મોટાઈ બહુ છે. આ સૃષ્ટિના કર્તા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, ત્રણ પટેલ્યા છે. એક ઉપજાવે છે, એક પોષણ કરે ને એક સંહાર કરે છે. આખી દુનિયાને નમે છે એવા મોટા છે દેવતાઓ, પણ એને આ ભગવાનનું દર્શન થતું નથી, સંતની સેવા મળતી નથી. મહારાજ કે ભગવાનને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, થોડા પુણ્યવાળાને મળતી નથી. વચનામતમાં આવું મહારાજ બોલ્યા છે. હે ભવ બ્રહ્માદિકને નિશ્ચે મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. હે જે સાંભળ બેની હરી જાની રીતડી. ભવ બ્રહ્માદિક દેવતાને પણ આ નીચી સેવા મળતી નથી. અહીંયા મહારાજ દ્રષ્ટાંત આપે છે. જેમ રાજા ભિખારણને રાણી બનાવી કંચનના મહેલમાં વસાવે અને તેની સેવામાં દાસીઓ રાખે, સુવર્ણ આભૂષણો પહેરાવી સારા સારા ભોજન જમાડે, પણ તે બધું જો બંધીખાના જેવું જણાય તો અંગારા જેવું લાગે, તેમ સેવા વિના જે બીજું ચિંતવે છે તે બધા ભિખારી છે. બોલો, વાઘરણને ઘરમાં બેહારે ભિખારણને, પછી એના માટે રાજા મોટો બંગલો આપે, દાસ દાસીઓ સેવામાં, એ કપડાં વસ્ત્ર ઘરેણા બધું સાજ હોય, પણ એને જો બંધીખાના જેવું લાગે, હે અંગારા જેવું લાગે, તો એ ભિખારણની ભિખારણ કહેવાય. એને રાજાની રાણી બની એનો એને કેફ નથી. એમ આપણે ભગવાનના ભગત થઈ અને સેવા વિના બીજી ઈચ્છાઓ કરીએ, આપણી વાસનાઓને પૂર્તિ માટે બીજી ઈચ્છાઓ કરી, બીજું ચિંતવન કરીએ, તો આપણે બધા ભિખારી કહેવાય. મહારાજ કહે છે એ ભિખારણનું તો દ્રષ્ટાંત આપ્યું છે સમજાવવા માટે. ભગવાન સિવાય આપણે બીજું અને સેવા સિવાય બીજું ચિંતવન કરીએ તો આપણે બધા ભિખારી છીએ. એ હરિના જન તો મુક્તિ ન માગે ને, પ્રભુ સંગ પ્રીત બંધાણી રે. ભગવાનના જન તો મુક્તિ ન માગે તો પછી આ લોકની વસ્તુ, આ લોકના પદાર્થ જેને ભગવાન સાથે પ્રીત બંધાણી ક્યાંથી માગે? અને જો માગે તો એ ભિખારી કહેવાય. માટે મુક્તાનંદ સ્વામી આ એક મહિમાનો પદ બહુ સરસ લખ્યું છે. હરિજનને ઘેર બેઠા તીરથ નિત્ય ગોવિંદ ગુણ ગાવે. તમારે તો ઘેર બેઠા તીરથ છે ભાઈ. એ જે નિત્ય સવારમાં દિવસમાન ભગવાનના ગુણગાન ગાય છે એને તો ઘેર બેઠા તીરથ છે. એને કાંઈ તીરથ કરવા જવું ન પડે. હો આવું જાય છે ને ચારધામની યાત્રા કરવા. હા, પણ હું તો એમ કહું છું કે સ્વામિનારાયણના આશ્રિતને હવે બહુ તીરથ કરવાની જરૂર નહીં. શું કહેવું તમારું?
અડસઠ તીરથ સંત સભા મારે, અણતેડા નિત્ય આવે રે. રિધિ ને સિદ્ધિ हाजर रहे कर जोड़ी मुक्ति चार तेनी दासी रे हरिजन ने घेर बैठा तीरथ नित्य गोविंद गुण गावे रे।
68 तीरथ तो साधु नी सभा में आटा मारे जो पण समझाय तो ने। गोपालन स्वामी अगतराय में बिराजता था त्यारे अगतराय गामनो संघ काशीनी यात्राए जवा निकलो एमां प्रवोधभाई नो दीकरो पण साथे यात्रा करवा जवा निकलो काशी में गंगा में स्नान करवा के हालो यात्रा करावी 68 तीर्थना दर्शन। त्यारे गामना फरता 68 तीर्थ नाना नाना रूप लईने प्रदीक्षिणा देता था। ત્યારે આ દેવજીને આ જોવામાં આવ્યું, બીજા કોઈ ન દેખ્યા, પર્વતભાઈનો દીકરો દેવજી, એણે પૂછ્યું કે તમે બધા કોણ છો? તો કે અમે 68 તીરથ છીએ. તો કે અહીંયા કેમ પ્રદક્ષિણા કરો? તો કે આ ગામમાં ગોપાલન સ્વામી તારા બાપા એ બે બિરાજે બહુ મહાન ભગત છે, તો એના ચરણમાં અમે બધા આટા મારીએ છીએ, એના ચરણની રસ ચડાવવા માટે તો અમે અહીંયા ગામને પ્રદક્ષિણા જ્ઞાત પડખે જવાતું નથી. બોલો. ત્યારે એમ છો કે ટાટિયા તોડવા માટે ન્યા હું જાઉં કાશીએ? આપણે બધું ઘેર બેઠા જ છે. હે, પણ એણે કીધું ત્યારે મહિમા સમજાણ. માટે સંત અને ભક્તનો બહુ મહિમા છે, પણ આપણે નથી સમજાતો એટલે આપણે બધે દોડ દોડ કરીએ છીએ. ઠીક છે, ક્યારેક યાત્રા કરવા ન ગયા હોય તો એકાદી વાર જઈ આવો, પણ ઘણા તો દર વર્ષે ઉપડાય, દર વર્ષે હાલો યાત્રાએ જાય. યાત્રા શું હોય બીજું? ત્યાં કાંઈ વૃત્તિ સ્થિર થાય, મૂર્તિમાં મન લાગે, યાત્રા કરો એટલે બહાર વૃત્તિ થઈ જાય, અંતરવૃત્તિ ક્યારે થાય નહીં. કોઈ એવા ભગત જેને બહુ જોવાની ઈચ્છા ન હોય એને વળી રહેતી છે વૃત્તિ, બાકી તો બહાર વૃત્તિ થઈ જાય. યાત્રામાં બધું જોવાનું જોવે, ન જોવાનું જોવે, બરાબર ને? ઓલેપણે જાય, ઓલા કેવું છે, તાજમહેલ જોવા જાય, ત્યાં શું તીર્થસ્થાન છે કંઈ? તો કે હાલો તાજમહેલ જોઈ આવી. હવે એક રાજા થઈ ગયો મુસ્લિમ, એને રાણીમાં બહુ હેત હતો, તે મરી ગઈ પછી એને માથે શમશાનમાં કબ્રસ્તાન કર્યું છે. એ 100 રૂપિયા વાપરી, કરોડો રૂપિયા, બોલો એને કેટલું હેત છે. એ બાઈ મરી ગઈ, એની સ્મૃતિમાં એણે એ કબ્રસ્તાન બનાવ્યું છે, તાજમહેલ. તાજ લોકો હવે જોવા જાય છે. કોઈને એવો ભગવાનનો મહિમા જાય ગયો કે હાલો રાજા હોય, બહુ મોટો કરોડોપતિ અબજોપતિ શેઠિયો, ભગવાનનું મંદિર બાંધી કે ભગવાનને અર્થે વાપરી? આ એક સામાન્ય એક સ્ત્રી માટે એણે કેટલું કામ કર્યું, બોલો. તો એનાથી એને ફળ શું મળ્યું કયો? જમપુરી સિવાય કંઈ મળ્યું નહીં હોય. શું મળે ભાઈ? માઈ કાકાનું ચિંતવન કરનારા છે, માઈ કાકાર જોનારા છે, એને તો કોટી કલ્પે મહારાજ કે દુઃખનો અંત આવતો નથી. ભગવાનનું ચિંતવન કરનારા છે, ભગવાનને જોનારા છે, એનું દર્શન કરનારા છે, એ બધા કાળકર્મ માયાથી પર થઈને અક્ષરધામમાં પહોંચી જાય છે. વિચાર કરો,